દેહાધ્યાસમાંથી છૂટીને બહાર નીકળીશું અને જગત પ્રપંચની જે આંટી ઘૂંટી છે એમાંથી સમજણપૂર્વક બહાર આવી જઈશું તો જ આપણો ઉદ્ધાર છે અને તો જ આપણો દીવ વળશે. નીતર નકામ જવાનું. આ ફેરો ફોગટ ના જાય અને એટલા માટે તો સત્સંગમાં આવવાનું છે કે સંતના સંઘમાં અમારો ફેરો નકામો નહીં જાય, જીવન જીવવાની સાચી સમજણ અમને મળી જશે. જીવનમાં જે દાહ છે, અગ્નિ બળી રહ્યો છે અનેક પ્રકારની વૃત્તિઓનો, એ આગ એકમાત્ર કોઈક સંત મહાપુરુષ જ ઓલવી શકશે, પોતાની બીજા નહીં ઓલવી શકે. માણસના જીવનની આગ ઓલવવી હોય તો કોઈક સંતના સત્સંગની પાસે બેઠા હશું તો એ આગને ઠારશે, એ જ આંટી ઘૂંટીમાંથી બહાર કાઢશે. અને એના માટે એ મહાપુરુષને પ્રત્યે આપણી દ્રષ્ટિ શ્રદ્ધાની હોવી જોઈએ. અને એની અંદર પણ સોહંગ એ તો બ્રહ્મ છે. મારા સદગુરુદેવ કેવલમ જ્ઞાનમૂર્તિ, સાક્ષાત પરબ્રહ્મ ગુરુદેવ, સોહંગ એ તો બ્રહ્મ છે. હું પણ બ્રહ્મનું સ્વરૂપ છું, સદગુરુ પણ કેવળ બ્રહ્મની મૂર્તિ છે. અને જ્યારે શિષ્ય તરીકે એમણે સ્વીકાર કર્યો અને ગુરુ તરીકે મેં એમને સ્વીકાર્યા ત્યારથી એ બ્રહ્મને સ્વીકાર કરી લેતો હોય છે. અને શિષ્યને તો ત્યાં સુધી કહી દે છે કે તું મારું સ્વરૂપ છે અને તું કેવળ બ્રહ્મ છે. તત્ત્વમ અસિ, તે તત્વ તે તું છું. સદગુરુ એને તત્વબોધ આ રીતે આપે છે. અને તત્વબોધની અંદર અંતે સદગુરુ પોતાના સ્વસ્વરૂપની અંદર સદશિષ્યને વિલીન કરી દેતા હોય છે. તો આવી સોહમ ભાવની, સોહમ એ પરમાત્મા તત્વ મારામાં છે અને મારી બધી વૃત્તિઓ એ પરમાત્માની અંદર છે. હું અને પરમ તત્વ સહેજ પણ જુદા નથી, અમે અંદર જ છીએ, સાથે જ. જેમ ગુરુ સદગુરુ શિષ્યને સાચવે જ્ઞાનથી બોધથી, અને શિષ્ય સદગુરુને સાચવે એની શ્રદ્ધાથી, એની સેવાથી, એના અધ્યયન વડે, આમ ઉત્પ્રોતતા. ખાંડ અને દૂધ જુદા હોય પણ એ બંનેને એકબીજામાં ભેળવવામાં આવે તો એની અંદર મધુરતા, સમરસતા એવી આવશે કે એમાંથી સ્વાદ ઉત્પન્ન થાય. એમ સોહમ એ તો બ્રહ્મ છે. સાધકે પોતાના સાધ્યને પોતાનું લક્ષ્ય માની લઈ અને પોતાના લક્ષ્યની અંદર વિલીન થઈ જઈને સુરત શબ્દમાં જા મિલી હુઓ પ્રેમ પ્રકાશ, પોતાની સુરતાઓ શબ્દની અંદર એવી ભળી જાય જેમ દૂધમાં ખાંડ ભરી ગઈ, જેમ દૂધમાં પાણી ભરી ગયું. દૂધમાંથી પાણીને જુદું પાડી શકાશે યાદ રાખજો, પણ ખાંડને જુદી પાડી શકાશે નહીં. દૂધને ગરમ કરીશું તો પાણી બળી જશે, પણ ખાંડને કઈ દૂધ. તો એ જે સાધક શિષ્ય અને ગુરુનો જે ભાવ સંબંધ છે એની અંદર માત્ર એક જ દ્રષ્ટિ, ગુરુ એ જ મારો સાક્ષાત પરબ્રહ્મ છે. અને એ જ બ્રહ્મની સાથેના સંબંધથી બ્રહ્મ સંબંધ જોડાશે. જો ગુરુ સાક્ષાત પરબ્રહ્મ હોય તો શિષ્યનો સાથેનો જે સંબંધ છે એ બ્રહ્મ સંબંધ છે. અને બ્રહ્મ સંબંધ એટલે આત્મા સાથેનો સંબંધ. ભગવાનનો વિગ્રહ એ તો આપણા સૌને માટે એક માધ્યમ છે. કોઈ પણ મૂર્તિની ઉપાસના, કોઈ પણ ભગવાનની ઉપાસના એ માધ્યમ છે, અને ઉપાસનાના માધ્યમ વડે આપણે પહોંચવાનું છે એ પરમ સુધી, પરમાત્મા સુધી, આત્મા સુધી. સોહમ બ્રહ્મ, તે જ બ્રહ્મ હું છું, અન્ય નહીં. અને શરીર એ મારાથી જુદું છે, હું શરીર નથી. દેહ સ્વભાવે દેહ સોહમ, એ તો બ્રહ્મ છે. કેટલું સ્પષ્ટ બતાવી દીધું, કહ્યું જો આ પાણી છે અને આ દૂધ છે, જોઈ લો. અને દૂધ અને પાણી પણ સાથે મળી જશે, મળી શકે છે અને જુદા પણ રહી શકે છે. દેહ સ્વભાવે દેહ અને સોહમ એ તો બ્રહ્મ. સ્પષ્ટ જુદા, કે જો તમે જ્યાં સુધી જાગૃત ન થઈએ આપણે સાધક તરીકે, ત્યાં સુધી દૂધમાં ભળેલા પાણી જેવું છે. પરંતુ જાગૃત થયા પછીથી દૂધમાંથી આપણે સાધન વડે પાણીને અલગ કરી દઈએ, અને હવે આ દૂધ રહ્યું અને આ પાણી નીકળી ગયું, એમ શરીર ભાવ નીકળી જાય ચિંતન મનનથી, જ્ઞાનથી, સત્સંગથી. અને ત્યાર પછી જે સત્સંગથી પાણી નીકળી ગયું દૂધમાંથી, હવે આ દૂધનું શુદ્ધ સ્વરૂપ એટલે માવો લઈ લો, એમાં સહેજ પણ પાણી નથી. એમ દેહ અને આત્મા બંને અંદર ભળેલા છે એકબીજામાં. આત્મા દેહમાં છે અને દેહ આત્માને લીધે છે. જો આત્મા ન હોય તો દેહનું કોઈ અસ્તિત્વ નથી રહેતું, અને જો શરીર વગર, દેહ સિવાય આત્માને કોઈ ભૌતિક અનુભૂતિ નથી થતી કે સાધન નથી થઈ શકતું. તો શરીર અને ચૈતન્ય એ દૂધ સમાન છે, એમાં સદગુરુ નિરક્ષર વિવેકની દ્રષ્ટિ આપશે. જે પરમહંસ એટલે કોઈ સંત કે જેની પાસે અનુભૂતિ છે, અને એ પરમહંસ નિરક્ષર વિવેક જાણે છે, દેહ અને આત્માને અલગ કરી શકે છે, જુદું પાડી શકે છે. બાકી સામાન્ય વ્યક્તિ, દૂધ ને પાણી, કોઈ બીજું પક્ષી કે બીજું કોઈ પણ જીવન, દૂધ ને પાણીને જુદું નહીં પાડી શકે. અને જે જુદું પાડી શકે છે એનું નામ પરમહંસ છે. અને એ ઉક્તિ ઉપરથી જ પરમહંસ એટલે કોઈ વિરક્ત, કોઈ કોઈ ત્યાગી, કોઈ મહાપુરુષ, પોતાના સ્વસ્વરૂપથી પહોંચેલ જે છે તે પરમહંસ. અને એની પાસે આ વિવેક છે, પણ એ હંસ નામના પક્ષીને માટે એની અંદર જોડી દેવામાં આવ્યો. બાકી હંસ નિરક્ષર વિવેક નથી કરી શકતો, અને જો કરે છે તો પણ એની ચાંચની અંદર કોઈક પ્રકારનો એક એસિડ છે, કે એ એસિડ એ દૂધની અંદર, એની ચાંચ નાખે એટલે તરત દૂધ ફાટી જાય, એટલે પાણીને દૂધ જુદું પડી જાય. આ વૈજ્ઞાનિક દ્રષ્ટિ છે. પણ હંસ અને પરમહંસને ત્યાં સુધી લઈ જાય છે કે એની પાસે શરીર અને આત્માને જુદા અલગ જોવાની દ્રષ્ટિ, જ્ઞાન, સમજ એની પાસે છે, અને એટલા માટે એ પરમહંસ છે. સોહમ ભાવથી જગતથી પર થઈને ભૌતિક પદાર્થોમાં પોતાનું મન સહેજ પણ રહેવા દીધા સિવાય ઉપર ઉઠીને, કે આમાંનો હું નથી, આમાંની કોઈ પણ વસ્તુ મારી નથી, મારું મન ક્યારે પણ એની અંદર ન બંધાવા દઉં, ન ફસાવા દઉં કે જે હું નથી ને મારું નથી. દેહ સ્વભાવ ને દૂર કરીને, દેહાધ્યાસ જ્યાં સુધી દૂર નહીં થાય, શરીર ભાવ જ્યાં સુધી આપણા મનમાંથી આપણે અલગ નહીં કરે, હું આ શરીર છું એમ જે માનીને બેઠેલા છીએ, અને શરીર એ જ હું છું, એ સંસ્કાર એવો દ્રઢ થઈ ગયેલો છે જન્મથી ને જન્મ જન્માંતરથી કે જલ્દી માણસ એને છોડી શકતો નથી. છોડવા માટે પ્રયત્ન કરે, સમજણ કેળવે, એ સ્વાધ્યાય કરે, સત્સંગ કરે, ચિંતન મનન કરે, તો પણ ઊંડે ઊંડે પણ દેહાધ્યાસ દેહભાવ થોડો અમથો પણ રહી જાય. અને થોડો અમથો રહી ગયેલો દેહાધ્યાસ દેહભાવ એને ફરી પાછો એની એ ભૂમિકા ઉપર લાવીને મૂકી દે. કેરોસીન ભરેલો ડબ્બો હોય અને ગમે એટલો સાફ કરીએ, ધો ધો કરીએ અને પછી એની અંદર દૂધ કે ઘી ભરીએ તો કેરોસીનની વાસ આવી. એમ દેહાધ્યાસથી બનેલી આ વૃત્તિ એને સત્સંગ વડે સાફ કર્યા કરીએ કર્યા કરીએ, પણ એવી થોડી અમથી ગંધ એ રહી જવાની. પછી એમાં સત્સંગનું ઘી કે દૂધ, એમાં ચિંતન અને આત્મતત્વનું ચિંતન ભરીએ ને તો પણ ઊંડે ઊંડે પેલી ગંધ આમ પાછળથી અનુભવ્યા. ખાઈએ ખરા, હા ઘી ખાયા, રે થોડા કેરોસીન બુ આ રહી છે થોડી સી હલકી સી. એમ દેહાધ્યાસ આત્મચિંતનથી ભરેલું હોય છતાંય ઊંડે ઊંડે પડેલો સંસ્કાર અને વ્યવહાર આપણને પાછું દેહાધ્યાસમાં લાવીને મૂકી દેતો હોય છે. પોતાની વૃત્તિ અંદર બનેલી હોય, શાંત હોય, સાત્વિક હોય અને સ્થિર પણ હોય, પણ જે દેહધર્મ છે એને કારણે એ વ્યવહારની અંદર પાછા આપણે ત્યાં એ થોડીક વાસ શરીર ભાવની સહેજ અમથી આવી જવાની. પણ ભગવાને એનો નિકાલ બહુ સારો આપી દીધો છે, સમજણપૂર્વક આપી દીધો, એમાં ગભરાવાની કઈ જરૂર નથી. એક જ વાક્યની અંદર કહી દીધું, ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થેષુ વર્તંત ઇતિ ધારયન્તિ, પશ્યન શૃણવન પ્રસન જિઘ્નન નસ્તન ગચ્છન સ્વપન સ્વસન પ્રલપન વિસૃજન ગૃહન નુન્મિશન નિમિશન નપી. આ બધી વાતો, એટલે કોઈ પણ શંકાને સ્થાન ન રહે. ખાવું પીવું, શ્વાસ લેવો, ઊંઘવું જાગવું, આ બધું એ સાહજિક છે. શરીરના ધર્મો છે, શરીરના ભાવ છે, દેહ સ્વભાવે દેહ, શરીર શરીરનું કામ કરે છે. ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થી સુવર્તંત ઇતિ ધારયન્તિ, તો બસ એટલું સમજ કે ઇન્દ્રિયો એનું કામ કર્યા કરે. જેમ હવા છે એ લહેરાયા કરે છે, ફર્યા કરે છે પવન તરીકે, અને એ વિવેક જ આપણને પોતાના સ્વરૂપમાં સ્થિર રાખી શકશે. અને આ બધું સમજવા માટે મગજ જોઈએ, પણ મગજ જ ન હોય તો એ વિચારો સમજવા અને સાંભળવા માટે એની પોતાની એક ક્ષમતા જ ન હોય કે અમારા શું બોલે છે કે સમજણ તો પડતી નથી. એટલે ત્યાં આગાડી મહાપુરુષોએ ચિંતનમાં કહ્યું કે જો તત્વમાં તમારી ચાંચ ન ડૂબતી હોય ને ન સમજણ પડતી હોય તો ભક્તિ કરો, એ તમારા માટે ઉત્તમ છે. તત્વની અંદર બહુ પડવું નહીં જો તમને એની સમજણ ના પડતી હોય, અથવા જ્યાં સુધી સમજણ પડતી હોય ત્યાં સુધી જ પહોંચો. પછીથી ન આગળ જવાતું હોય તો આપણું જે સાધન છે એની અંદર ભગવાન આપણને આવી બાબતોમાં ગીતા દ્વારા એટલી બધી એટલું બધું માર્ગદર્શન આપે છે કે વાત ન પૂછો. ન બુદ્ધિભેદમ જનયેદ અજ્ઞાનમ કર્મ સંગીનામ. અજ્ઞાનથી કોઈ પણ કાર્યની અંદર માણસ જોડાઈ ગયો હોય તો એ જ્યાં સુધી એની ક્ષમતાથી એ બહાર ન નીકળે ત્યાં સુધી એમાંથી એને વિક્ષિપ્ત કરવો નહીં. ન બુદ્ધિભેદમ જનયેદ, જે કરે છે કરવા દો, પણ એને બીજું સાધન સમજાવો એ સાધન જો એને સારી રીતે સમજણ પડતું જશે અને સ્વીકારતું જશે એમ પેલું અજ્ઞાન વાળું અણસમજ વાળું છોડતો જશે. વ્યસન છોડાવવું છે, કુટેવ છોડાવવી છે, તો એના માટે કોઈ સુટેવ પકડાવો. મોડો ઉઠે છે 8 વાગે 10 વાગે, પણ એને વહેલો ઉઠાડવો છે. કંઈક સરસ એવું કામ સોંપો એને, એવી પ્રવૃત્તિ આપી દો, એ પ્રકારનો વ્યાયામ બતાવી દો. તને તું તું કેટલો નિર્બળ છું, કેટલો માંદો રહું છું, ઉઠ સવારે વહેલો, કર આટલી કસરત, કર આટલું ચાલ, આટલું ધ્યાન, આટલું આસન કર, આટલું પ્રાણાયામ કર. એને સુટેવની અંદર જોડાડ્યો એટલે કુટેવ ધીરે ધીરે નીકળતી જશે.